एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार गुलाबदास ब्रोकरनी वार्ता गुलाम दिन गाड़ीवाड़ो ऑडियो पठन पलक जानी।
भरावदार तंदुरस्त खूबसूरत छता जरा करड़ो देखा तो चेहरो वड़ दीधेली वाँकी आछी मूछ माथे विटाळेली नानी एवी पागड़ी खमीस ऊपर बंडी पगमा पायजामो अने हाथमा चाबुक टट्टार गर्दन अने मर्दानगी भर्यो अवाज। ગાડીવાળાઓની સામાન્યતામાં સહેજે અસામાન્ય લાગે એવું વિલક્ષણ વ્યક્તિત્વ આ ગાડીવાળામાં હતું। તેમ તો તેની ગાડીમાં બેસતા વેંત જ લાગ્યું, એનો પુરાવો પણ તરત મળ્યો।
ગાડીવાળા તે હિન્દુ કે મુસલમાન?
મેં ગાડી જરા ચાલી ત્યાં જ પૂછ્યું।
આપ શું ધારો છો? હસીને તેણે સામે પૂછ્યું।
હું તે શું ધારું, અહીં રાવલપિંડીમાં જાજા તો મુસલમાન હશે નહીં, મેં કહ્યું।
એવું કાંઈ નથી, અહીંયા તે બે જ જાત વસે છે, એક ગરીબ બીજી શ્રીમંત, કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી।
પણ તું કઈ જાતનો?
હું ગરીબ જાતનો, તે હસ્યો।
હાથમાં પકડેલી ચાબુક તેણે જોરથી ઘોડાની માંસલ પીઠ પર ફટકારી અને ઘોડાએ ગતિમાં વેગ મૂક્યો। કાઠિયાવાડના કોઈ મોટા શહેર જેવું લાગતું રાવલપિંડી શહેર અમારી નજર નીચેથી ઘોડાની ઝડપે પસાર થવા માંડ્યું। થોડી વાર પછી મેં પૂછ્યું,
તારું નામ શું?
મારું નામ ગુલામદીન, તેણે હસીને કહ્યું। કેમ, આ નવો તરીકો છે ને જાત જાણી લેવાનો? હું એ હસ્યો। અમારી વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ। અહીં હુલ્લડ કેવાક થાય?
થાય કોઈ વાર।
અચ્છા, તું તેમાં ભાગ લે કે નહીં?
મારે શું તે હું એમાં પડું?
થોડી એક પળ પછી તેણે પૂછ્યું,
કાશ્મીર જાઓ છો શેઠ?
હા, તું ગયો છે ત્યાં?
મેં પૂછ્યું।
હાજી, એકવાર।
અમે બધા તેની સામે જોઈ રહ્યા। આતુરતાથી મેં પૂછ્યું, કેવું છે? બહુ જ સુંદર છે,
દિલચસ્પ।
એના જેવી દિલચસ્પ જગ્યા જહાંમાં ક્યાંય નહીં હોય।
બે એક મિનિટ સુધી તેણે કાશ્મીર વિશે અમને વાત કરી। અમારા કલ્પનાચક્ષુ ત્યાંના બાગ બગીચા, નદી નિર્જરો, પર્વતો અને હિમમાળાને અમુક પળો સુધી નિહાળી રહ્યા। તે તો બોલતો જ જતો હતો, ને ત્યાંની ઔરત બહિસ્તની પરી જેટલી ખૂબસૂરત, ફક્ત ગરીબાઈ એટલી કે... તેનું વાક્ય વચ્ચેથી જ ભાંગી પડ્યું। અમારી ગાડી જતી હતી એ જ રસ્તા ઉપર થોડે દૂર સુધી તેની નજર લંબાઈ અને પછી ત્યાં જ સ્થિર થઈ ગઈ। મારી દ્રષ્ટિ પણ સહેજે ત્યાં જ દોડી ગઈ અને ત્યાં ચોંટી ગઈ। એક સ્ત્રી ચાલતી જતી હતી, તેની માત્ર પીઠ જ દેખાતી હતી, પણ તેની ગતિમાં એટલું લાવણ્ય હતું કે નજર ત્યાંથી હટે નહીં। પગમાં પહેરેલી રેશમી ઇજાર, પીઠને ઢાંકતું સફેદ દૂધ જેવું બદિયાન અને ખભા પર બંને બાજુ લટકી રહેલા ઓઢણીના બે છેડા તેની ગતિના ગૌરવથી સંયુક્ત બની ડામરના એ સીધા લિસ્સા લાવણ્યહીન રસ્તાને કંઈક અદ્ભુત લાવણ્ય અર્પી રહ્યા હતા। એક પળમાં તો અમારી ગાડી તેની આગળ આવી પહોંચી। એક હાથ લગામમાંથી છૂટો કરી નીચો નમી મુખ પર અત્યંત રમ્ય ભાવ લાવી ગુલામદીન ભાવમય અવાજે બોલ્યો,
સલામ માલેકુમ।
આલેકુમ સલામ, પીલી રણકી। ત્યાં તો અમારી ગાડી તેની આગળ નીકળી ગઈ।
ફરી પાછો રસ્તો સીધો, સપાટ, લીસો, રંગ કે રેખા વિહોણો અમારી સામે પથરાઈ રહ્યો।
એ સ્ત્રીને મેં જોઈ તો માત્ર એક ક્ષણ જ, છતાં તેના ભર્યા ભર્યા, જાણે ત્યાં ગુલાબ ન ઉગ્યા હોય તેવા ગાલ ભરાવદાર, સીધો ઊંચો દેહ, પ્રવાળ જેવો લાલ ઓષ્ઠ સંપુટ, પહોળા સુલોલ નેત્રો, આખા દેખાવમાં તરી આવતી ખુમારી, બધું જ એ એક ક્ષણમાં હૃદય ઉપર ચિરંજીવ આકૃતિ મૂકતું ગયું।
આ ગાડીવાળો પણ શોખીન લાગે છે, મને થયું। એ તો ગાડી આગળ ચાલી તો પણ પળમાં મારી સામે અને પળમાં પાછળ જોતો હતો, જાણે કંઈક વિચારી કશુંક નક્કી કરવા પ્રયત્ન ન કરતો હોય। અંતે તે સ્ત્રીથી થોડે દૂર જ ગયા હઈશું, ત્યાં તેણે ગાડી અટકાવી, પોતે તેમાંથી ઉતરી પડ્યો અને પેલી સ્ત્રી પાસે દોડ્યો ગયો।
આને ને એને કંઈક લાગે છે,
કુતૂહલભરી દ્રષ્ટિ એની તરફ નાખતા મારી પત્ની બોલી।
બાઈ સુંદર છે, મેં કહ્યું।
ભાઈ આ શા માટે ત્યાં ગયો?
ગાડીમાંથી કોઈ બાળક મને પૂછી રહ્યું। પછી તો કશુંક બોલ્યા વિના અમે બધા એ બંનેને અમારી તરફ આવતા જોઈ રહ્યા।
સ્ત્રીના ચહેરા પર સ્મિત રમતું હતું. પુરુષનો ચહેરો, દેખાવ, હાવભાવ કશીક વિનંતી કરી રહ્યો હોય એવો બની ગયો હતો. ગાડીથી 7-8 પગલાં એ લોકો દૂર રહ્યા ત્યાં એ દોડ્યો અને ગાડીમાં ચડી ગયો. લગામ હાથમાં લઈ ઘોડાને કાન આગળ ચાબુક વીંચતો તે જરા પાછળ ફર્યો અને પેલીને કહ્યું, કાલે સાંજે આ વખતે અહીં જ મળીશ, હો તું જરૂર આવજે. પેલી જરા હસી. તે હાસ્યના સૌંદર્યને હૃદયમાં પૂરી તેણે પણ ઘોડાની દિશામાં મુખ ફેરવ્યું અને ગાડી આગળ ચાલી. દોડ્યો જતો ઘોડો ડામરના રસ્તા પર ટપ 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 પગલાંનો તાલબદ્ધ અવાજ પાડી રહ્યો.
ગાડીવાળાની બાજુમાં બેઠેલો હું અને મારો પુત્ર તથા પાછળ બેઠેલી મારી પત્ની અને બીજા બાળકો કુતૂહલપૂર્ણ દ્રષ્ટિથી તેના મુખને જોઈ રહ્યા. ગુલામદીનનો સહેજ કરડો લાગતો ચહેરો આ મુલાકાત પછી જરા કોમળ લાગતો હતો. તેના ઓષ્ઠ હસું હસું થઈ રહ્યા હતા. તે સીધું જોઈ ગાડી ચલાવ્યો જતો હતો.
અમુક ક્ષણો સુધી અમારામાંથી કોઈ કશું ન બોલ્યું. અમારી દ્રષ્ટિ તેના ચહેરાને જકડી રહી. એની ચોટ એને લાગી હશે કે કેમ એ તો ખબર નથી, પણ થોડીવાર પછી મારી તરફ જરા હસીને તેણે કહ્યું,
શેઠજી, પેલી ઓરતને આપે જોઈ?
હા જરૂર, કેમ? મારા અવાજમાં કૌતુક પુરાયું.
એક વખત એ મારી બીબી હતી. તેણે ઘોડાને જોરથી ચાબુક ફટકારી.
એક વખત એટલે
હવે નથી? મેં પૂછ્યું.
મેં પાછળ ફરી મારી પત્ની સામે જોયું. તે લોકો પણ આ વાત રસ્તી સાંભળવા કાન માંડી રહ્યા હતા તે હું જોઈ શક્યો.
નહીં, મેં એને તલ્લાક આપી દીધા છે.
શા માટે?
એ તો લાંબી વાત છે હજુર. અમારા ગરીબ આદમીઓની વાતમાં તમને લિજ્જત નહીં આવે.
ગરીબની વાત? એ તો ઇન્સાનની વાત છે અને અમે ઇન્સાન નથી.
મને પણ એવું કહેવાનું સૂજી આવ્યું અને તે ખુશ થયો.
જરૂર શેઠજી, આપણે બધા ઇન્સાન જ છીએ ને.
પણ લાંબી વાત છે હો, કંટાળતા નહીં. આપણે કલાક બે કલાક શહેરમાં જ ફરવાનું છે ને, બીજું કયું કામ છે? કંટાળો છે નો, મજા આવશે. તું જરૂર વાત કર.
આ ટાંગો અને આ ઘોડો કેમ લાગે છે હજુર? વાત કરવાને બદલે ગુલામદીને એક પ્રશ્ન પૂછ્યો.
અફલાતુન, પણ એને ને તારી વાતને શું સંબંધ? મેં કહ્યું,
એ જ તો કહું છું ને, નાનપણથી જ મને આવી સરસ ઘોડાગાડીનો શોખ છે. ગાડી જૂની થાય કે ઘોડો ગરડો થાય એટલે હું બદલાવી નાખું. સરસ ગાડી, સરસ ઘોડો, હાથમાં લાંબી સરસ ચાબુક, એ મારે જોઈએ જ. મારો બાપ પણ એવો જ શોખીન હતો. એના હાથમાં જ હું ગાડીવાળા તરીકે તૈયાર થઈ ગયો.
એના બાપદાદાનો ઇતિહાસ અમારે સાંભળવો ન હતો. અમારો રસ તો પેલા સ્ત્રી સાથેના તેના ઇતિહાસમાં હતો, પણ તેને પોતાની રીતે જ વાત કહેવા દેવી જોઈએ એમ સમજી હું ચૂપ રહ્યો. મારી પત્ની સામે મેં જોયું તો તે પણ આ વાત અણધારી દિશામાં પ્રગતિ કરી રહી હતી. તેના ભાને પેલાની મૂર્ખાઈ પર હસતી હોય એવા ભાવ સાથે મારી સામે સ્મિત કરી રહી.
મારા બાપને એમ કે હું કંઈક ભણું તો સારું, પણ એ મને ન ગમ્યું. 16 વર્ષની ઉંમરે તો હું પાક્કો ગાડીવાળો થઈ ગયો હતો. મારા બાપે મને એક ગાડી અને ઘોડો અપાવી દીધા. આખા પિંડી શહેરમાં સૌથી નાનો ગાડીવાળો હું, સૌથી સરસ ગાડી અને ઘોડો મારા. ત્યારે તો મારો પોશાક પણ છેલબટાવ જેવો હતો.
તે જરા હસ્યો.
તારો પોશાક તો ખરેખર સરસ છે, મેં કહ્યું.
આ?
તેણે જરા તરા તિરસ્કારથી પોતાના કપડાં સામે જોયું.
આ તો કંઈ જ નથી.
પહેલાં તો હું સરસ કપડાં પહેરતો. અમે બાપ દીકરો બંને કમાતા અને મારા બાપને મારા ઉપર ખૂબ પ્યાર હતો. આ ઓરત જોઈને આપે. એનું નામ છે આયેશા. તેનો બાપ 65% સુખી હતો. અમારે કશું ઓળખાણ નહોતું, પણ આ છોકરીને એનો બાપ નિશાળે ભણવા મોકલતો. હું 17 વર્ષનો હતો ત્યારે તેને હંમેશા નિશાળે લઈ જવા અને ત્યાંથી લાવવા માટે એ લોકોએ મારી ગાડી બાંધી. ત્યારે આયેશાની ઉંમર માંડ 11-12 વર્ષની હશે. શરૂ શરૂમાં તો આયેશાની સાથે હંમેશા કોઈ ને કોઈ નોકરબાઈ આવતી, પણ જેમ વખત જવા લાગ્યો તેમ હું પણ તે લોકોના ઘરમાં વધારે જાણીતો થવા લાગ્યો અને એ લોકોનો મારા ઉપર એતબાર વધવા લાગ્યો. એકાદ વર્ષમાં તો હું પણ એ ઘરમાં ઘરના જ નોકર જેવો કે એથી પણ વિશેષ ગણાવા લાગ્યો. પછી આયેશાને એ લોકો હંમેશા કોઈના પણ સંગાથ વિના મારી ગાડીમાં નિશાળે મોકલવા લાગ્યા. તેને ત્યાંથી લઈ આવતો એ પણ હું એકલો. એમ ને એમ બીજા બે વર્ષ નીકળી ગયા. તે શું ભણતી હશે તે તો કોણ જાણે, પણ 14-15 વર્ષની થઈ તો પણ તે હંમેશા નિશાળે જતી. અમે બંને આખા રસ્તે ખૂબ વાતો કરતા. શેની વાતો કરતા? મેં પૂછ્યું. સીધી સાદી વાતો, તે હસ્યો. પહેલા તો એમ જ ચાલતું, પણ ધીમે ધીમે તે મોટી થતી ગઈ તેમ અમારી વાતોનું રૂપ બદલાવા લાગ્યું. મારું મન ધીમે ધીમે ઈશ્ક તરફ ઢળવા લાગ્યું. અને એનું પણ, પળેકમાં તેણે ઉમેર્યું. પછી જરા ખોંખારો ખાઈ તેણે આજુબાજુ જોયું. વૃક્ષોની ઘટા એક બાજુ વિસ્તરેલી દેખાઈ. એ જગ્યા હજી અમારી ગાડીથી દૂર હતી, પણ દેખાતી હતી સ્પષ્ટ. જુઓ શેઠજી, પેલો કંપની બાગ, આપણે હમણાં ત્યાં પહોંચી જઈશું. પછી શું થયું? મેં આયેશાની વાત સંબંધી જ પૂછ્યું. પછી શું થાય? અમે બંને એકબીજાના આશક માશુક થઈ ગયા. જરા મૂંગો રહી તેણે કહ્યું, ખબર છે હજુર, એ ત્યારે કેવી લાગતી હતી? બહિસ્તની પરી પણ તેની પાસે હિસાબમાં નહીં, જાણે અનારની કલી જોઈ લો. પળ બે પળ તે મૂંગો બની વર્ષો પહેલાંનું તેનું સૌંદર્ય જોતો હોય તેમ શાંત બેઠો રહ્યો. ગાડી તો ચાલતી જ હતી. મેં કહ્યું, સુંદર તો હજી પણ છે, ખૂબ જ છે જ, પણ ત્યારે તો એ કંઈની કંઈ હતી. આખું ગામ તેની પાછળ ગાંડું બનતું, ને હું પણ. તે જરા શરમાયો, પણ બોલ્યો તો ખરો, કંઈક ઠીક લાગતો હતો. અમે બંને એકબીજા વિશે ગાંડા બની ગયા. તેના ઘરનાને કંઈ ખબર જ ન પડી? મેં પૂછ્યું. પડી જ ને. પછી તે 15-1 વર્ષની થઈ ત્યારથી તેને ઓચિંતી જ નિશાળે જતી બંધ કરી દીધી, પણ મને મળતી એ લોકો એને બંધ ન કરી શક્યા. મારી ને એની શાદી તો એ લોકો કરી આપવા કબૂલ થાય તેમ હતું જ નહીં. મેં એવી કંઈ વાત તેના બાપને કાને નાખવા કોશિશ કરી તો મને સખત અપમાન જ મળ્યું. આ લોકો અમારી શાદી કરી આપવે તેમ નહોતા, અમારાથી એકબીજા સિવાય રહી શકાય તેમ નહોતું. અંતે એક દિવસ અમે બંને ઘરમાંથી થોડું ઘણું જે હાથ આવ્યું તે રોકડ અને થોડો દાગીનો લઈ પિંડી છોડી નાસી ગયા. વાતોમાં રસ એકદમ ઓચિંતો જ વધી પડ્યો. મારો નાનો છોકરો પણ ટગર એકી નજરે ગુલામદીન સામે જોઈ રહ્યો. પત્નીએ પણ મારી સામે જોઈ હસી લીધું. મેં પૂછ્યું, ક્યાં ગયા તમે લોકો? બસ અહીંથી લિયાલપુર ચાલ્યા ગયા. ત્યાં ખૂબ મોજ કરી. જે સાથે લીધું હતું એ અમને વર્ષેક દિવસ પૂરું થાય તેમ હતું. ત્યાં કોઈ નોકરીની તલાશમાં તો હું હતો જ, પણ ક્યાંય નોકરી મળતી ન હતી. એમને એમ 4-6 મહિના નીકળી ગયા. ત્યાં મને ખબર મળી કે મારી આયેશાના બાપના માણસોને અમારો પત્તો લાગ્યો છે, અને એ લોકો કંઈ પગલાં લેવાની પેરવી કરે છે. તેથી ઓચિંતા જ ત્યાંથી નાસી અમે સહારનપુર પહોંચ્યા. એ દિવસો અમારા સુખના હતા, અમન ચમનના હતા. અમે બંને એકબીજાના પ્યારમાં મસ્ત હતા. નાજુક ગુલાબ કળી જેવી લાગતી આયેશા ધીમે ધીમે પૂરા ખીલેલા ગુલે ગુલાબ જેવી બનતી જતી હતી. એ મને એટલું ચાહતી, અને હું તો એની ઉપર દુનિયા ફિદા કરવાને તૈયાર હતો. ગુલામદીને મારી સામે જોયું. એની આંખોમાં એ ખરેખર દુનિયા ફિદા કરવાનો ભાવ તરી આવતો હતો, પણ તરત જ હસીને બોલ્યો, દુનિયા ફિદા કરવાને બદલે ખિસ્સામાં ફિદા કરવા માટે જે થોડા ઘણા પૈસા રહ્યા હતા તે પણ ખૂટવા આવ્યા હતા. નોકરી નહોતી. અહીં પણ પેલા માણસોને ખબર પડી જાય તો શું કરવું તે ચિંતા હતી. એ બધું ઓછું હોય તેમ એક ચિંતા વધી પડી. આયેશાને તે જરા થોથવાયો. આયેશા માતા બનવાની હતી તેમ લાગ્યું એમ ને? મેં એને મૂંઝવણમાંથી ઉગારી લેવા કહ્યું. હાજી, હવે શું કરવું? ઘણા વિચારોને અંતે એક પગલું લેવાનું અમે નક્કી કર્યું. આયેશાને ત્યાં જ મૂકી હું પિંડી તરફ ઉપડી ગયો. એને મૂકી તું નાસી ગયો? મારી પત્નીથી પૂછાઈ જવાયું. ના ના ભાઈ સાહેબ, આ ગુલામદીન મરવું કબૂલ કરે પણ એવું ના કરે. હું પિંડી ગયો. રાતના 12-1 વાગે ઘેર જઈ મેં મારા બાપને બધી વાત કરી. મને થોડી ઘણી મદદ આપવા તેણે વચન આપ્યું, પણ તેથી શું વળે. હું રાતે જ આયેશાના બાપ પાસે પહોંચ્યો.
મને જોતા જ તે તો ગરજી ઉઠ્યો, સુવર નિમક હરામ બદમાશ, મારી દીકરીને ક્યાં નાખી આવ્યો?
બીજું તો ઘણું ઘણું તેણે મને કહ્યું. મેં તેને શાંત રહેવા માંડ માંડ સમજાવ્યો. અમારી આખી વાત કરી. અમે શાદી કરી હતી, બચ્ચું પણ આવવાની તૈયારી હતી. હવે અમારી સાથે વેર રાખવાથી કશું વળે તેમ ન હતું. એવું એવું તો ઘણું કહ્યું. અંતે હવે પિંડી ચાલ્યા આવીએ તો એ કશો વાંધો નહીં લે તેવું વચન તેની પાસેથી લીધું. તેણે આયશાના ખાવિંદ તરીકે મને કબૂલ રાખવા છેવટે રહી રહીને વચન આપ્યું. અમારી સાથે વ્યવહાર રાખવા તે કોઈ રીતે કબૂલ ન થયો. આખી રાત એમ જ ગઈ. સવારે 6 વાગ્યાની ટ્રેનમાં હું પાછો સહારનપુર જવા ઉપડી ગયો. ત્રીજે દિવસે અમે બંને ફરી પાછા પ્યારા પિંડીમાં દાખલ થઈ ગયા. ફરી પાછા મારા હાથમાં મારા ગાડી ઘોડો આવી પડ્યા. પેલા વૃક્ષોના વૃંદ જે દૂર દૂરથી અત્યાર સુધી દેખાતા હતા બરોબર તેની વચ્ચે અમે આવી પહોંચ્યા અને ગુલામદીને લગામ ખેંચી. લો હુજુર, આ કંપની બાગ, આપ આરામ કરો.
બસ આ બાગ?
આજુબાજુ નજર કરી મેં કહ્યું.
આમાં તો કંઈ નથી. હજુરને કોઈએ ખોટી ખબર આપી છે. આ બાગ સારો નથી.
સારો બાગ તો પેલે છેડે છે.
ચાલો ત્યાં જઈએ,
મેં કહ્યું. લગામ ફરી ખેંચાતા ઘોડાના કાન ઊંચા થયા અને ગાડી આગળ ચાલી.
ગુલામદીન, તું જબરો છે હો.
આટ આટલું સહન કર્યું એને માટે ને છેવટે એને જ તલ્લાક દીધા. એને જૂની વાત ઉપર લાવવા કહ્યું.
એ જ તો કમનસીબી છે ને હજુર, જિંદગી જેવી છે. પણ હું આપને બાકીની વાત કરું.
અહીં આવ્યા પછી 4 મહિના તો સુખચેનમાં નીકળી ગયા. શરૂ શરૂમાં દોસ્ત બિરાદરો જાત જાતની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, પણ પછી તો તે શાંત થઈ ગયા. એટલા વખતમાં તો હું એક બચ્ચાનો બાપ થઈ ગયો.
સરસ હશે બાળક, નહીં? મેં ઉત્સાહથી કહ્યું.
શેઠજી, આપ તો સવારમાં ચાલી જવાના છો, નહીતર એ છોકરો આપને બતાવત, એટલો ખૂબસૂરત છે.
તેનો ચહેરો એ બાળક પ્રત્યેની લાગણીના ભાવથી પળ બેપળ ભરાઈ ગયો.
પણ તો પછી આ તલ્લાકની વાત કેમ બની ગઈ?
એ કહું, બચ્ચું આવ્યું પછી પણ વરસ નીકળી ગયું. અમારા દિવસો મોજમાં પસાર થતા હતા. દિવસ આખો મારા ઘોડાની મોહબ્બત માણતો, નવરો પડતા આયશાની અને બચ્ચાની. આયશા તો ત્યારે તસવીરમાંની કોઈ નાઝનીન જેટલી સરસ લાગતી. પણ એક દિવસ કંઈક બન્યું અને મારી મોજમાં ડંખ ઉમેરાયો. ગુલામદીનનો સાદ હવે જરા વ્યથિત બન્યો. મારી પત્નીએ મને કહ્યું,
બિચારો વાત તો બધી સાચી કરતો લાગે છે,
પેલી માટે લાગણી પણ ખૂબ લાગે છે.
એ તો એણે પેલીને રસ્તા ઉપર જોઈ ત્યારે જ દેખાઈ આવ્યું હતું, મેં પત્નીને કહ્યું.
પછી ગુલામદીન તરફ ફરીને પૂછ્યું,
હા પછી શું થયું ગુલામદીન?
એક રાતે ગાડી તબેલામાં મૂકી હું કોઈ ગીતની લીટીઓ લલકારતો લલકારતો ઘર તરફ ચાલ્યો જતો હતો. ત્યાં મારો એક દોસ્ત મને મળ્યો, ખૂબ લહેરમાં હતો.
કેમ દોસ્ત, કેમ છે?
મેં એની પીઠ થાબડીને પૂછ્યું.
બરોબર છે ગુલામદીન, તું તો કંઈ ઓર મજામાં લાગે છે, તેણે કહ્યું. શા માટે મોજમાં ના હોઉં?
પણ મોજમાં શા માટે છે, પેલાએ ફરી પૂછ્યું, જાણે મારી મોજ એને ખૂંચતી ન હોય.
મોજ?
સારી ખલક મોજમાં છે, કેટલી ખૂબસૂરત જિંદગી છે,
હું ઘર તરફ ઉતાવળથી ચાલતા બોલ્યો.
એટલી બધી ખૂબસૂરત ખલક લાગે છે ગુલામદીન? પેલાએ પૂછ્યું ત્યારે એના અવાજમાં રહેલી દિલગીરી ચોખ્ખી પરખાઈ આવી. પણ છે શું? મને લાગ્યું કે કંઈ કહેવા માંગે છે, પણ કહેતા અચકાય છે. તારી મોજ મારે ભાંગી નથી નાખવી, પેલો એટલું જ બોલ્યો. હવે મારી આતુરતા એકદમ વધી પડી.
છે શું દોસ્ત?
ન કહે તો તને ખુદાના કસમ.
મેં તેનો હાથ મજબૂત રીતે પકડી કહ્યું.
કહું ન કહું ના વિચારો તેના મગજમાંથી અનેકવાર પસાર થઈ ગયા.
એ તો થોડી વારમાં મેં જોઈ લીધું. મેં ફરી એને વાત કરવા વિનંતી કરી.
તને દુઃખ થશે યાર, તેણે કહ્યું. ગમે એટલું દુઃખ થાય પણ મારે વાત સાંભળવી જ હતી, મેં એને હજીએ વધારે આગ્રહ કર્યો. ત્યારે એણે ભારે અવાજે કહ્યું, તું મારો દોસ્ત છે એટલે કયા વિના પણ છૂટકો નથી, ને કહેવું ગમતું નથી. ફરી પાછો તે મોંઘો થઈ ગયો.
મેં તેને ઢંઢોળી ઢંઢોળીને કહ્યું, હવે જે હોય તે કહી નાખ ને યાર.
આજે મેં તારી આયશાને બીજા કોઈ મરદ સાથે વાત કરતા જોઈ.
ક્યાં, કઈ જગ્યાએ?
હું દાબેલ ઓઠે એટલું માંડ બોલ્યો, તારા ઘર પાછળની ગલીમાં. મને જોયો એટલે ચૂપ થઈ ત્યાંથી ચાલી ગઈ. હું કશું બોલ્યા વિના ત્યાંથી ઉતાવળે પગલે ઘર તરફ ચાલ્યો ગયો. તેણે મને પકડવાની કે મારી સાથે થઈ જવાની ઘણી કોશિશ કરી, પણ હું ઝડપ બંધ ચાલી ગયો. મારા દિલમાં ગુસ્સો, ઈર્ષ્યા, અપમાનનું ભાન એટલા બધા જાગી ઉઠ્યા હતા કે મારો દિમાગ મારા હાથમાં નહોતો. તેના અવાજમાં ક્રોધની જણજણાટી સ્પષ્ટ પરખાઈ આવતી હતી. મને આશ્ચર્ય થયું, તેની પત્નીએ કોઈની સાથે વાત કરી એમાં આટલું બધું શું થઈ ગયું? તેને પોતે આટલી બધી ચાહતો હતો છતાંય? મેં તેને કહ્યું પણ, તે એમાં શું થઈ ગયું ગુલામદીન, કોઈની સાથે વાત પણ ન કરે?
તમે શું કહો છો જનાબ, એક પ્રદાનશીન ઔરત રસ્તા વચ્ચે પરાયા મર્દ સાથે વાત કરે? આબરૂ શી રહે પછી?
પણ એણે પડદો જ ક્યાં રાખ્યો છે? મારી પત્નીએ હસી પડતા કહ્યું.
હવે કોનો પડદો રાખે? ગુલામદીન કચવાટથી બોલ્યો. હવે તો તને લહેર, નથી કોઈની ઔરત, નથી કોઈની લડકી, એકલી રહે છે અને કંઈ કસબ આવડે છે તે ખાય પીએ ને મજા કરે છે.
પણ એ વાત કરે એમાં શું થઈ ગયું ગુલામદીન? આ મારી બીબી તો ગમે તેની સાથે બોલે, હરે, ફરે, હસે તો પણ મને કંઈ ન થાય. મેં કહ્યું,
ખરેખર?
એક પડતો તે આશ્ચર્યમાં ડૂબી ગયો.
ખરેખર?
મેં કહ્યું.
એ તમારી વાત જુદી જનાબ, અમારું તો લોહી ગરમ થઈ જાય. આ પંજાબ છે, મુંબઈ નહીં.
આપણી બીબી કોઈ સાથે વાત કરે, એ પણ રસ્તા વચ્ચે?
આ તો ઠીક છે કે હું હતો, બીજો હોય તો જાન લઈ જાય.
ગુલામદીનનો ગુસ્સો વધતો જતો હતો. ઘોડાની પીઠ પર જોરથી ચાબુક મારી તેણે તે થોડો ઘણો વ્યક્ત પણ કર્યો.
તે શું એટલા ખાતર તેને છોડી દીધી?
મારા તેના પ્રત્યેના માનની માત્રા પણ થોડી ઘણી ઘટી ગઈ હોય એવા અવાજે મેં પૂછ્યું.
ના રે ના, એમ કહી હું ગાંડો હતો?
ગુસ્સાથી કંપતો હું ઘરે ગયો, સીધો મારા ઓરડામાં ગયો. આયશાએ મને જોયો અને મારી સામે હસી. એટલું મીઠું, એટલું મોહક. પણ મેં તેની સામે પૂરું જોયું પણ નહીં. હું કંઈક બોલવા જતો હતો પણ તેણે નાકે હાથ મૂકી મને ચૂપ રહેવા કહ્યું. અમારા બચ્ચાને તે સુવાડતી હતી, મારા અવાજથી તે જાગી જાય તો. હું મહા મહેનતે બોલતો અટક્યો. બાળકને જલ્દી સુવાડી દેવા આયશાએ એક બે હાલરડા ગાયા. તે અવાજની મીઠાશે મને અડધો ઠંડો કરી દીધો. છતાં મારો ગુસ્સો તો કાયમ જ હતો, માત્ર અવાજ પર હું કાબુ મેળવી શક્યો. બાબો ઊંઘી ગયો કે તરત મેં પૂછ્યું,
આજે રસ્તા ઉપર કોની સાથે વાત કરતી હતી આયશા?
તે જરા ચમકી હોય તેમ લાગ્યું, પણ તેણે કહ્યું,
કોઈની એ સાથે નહીં.
મને અઝીઝે કહ્યું ને, જુઠ્ઠું શા માટે બોલે છે? મારો અવાજ સહેજ મોટો થયો.
ઓહો, એ કે?
એ તો સકીનાનું ઘર જડતું ન હતું તે હું કોઈને પૂછતી હતી,
તેણે નિર્દોષ સાદે કહ્યું.
ગમે તે હોય, કોઈની સાથે રસ્તા વચ્ચે ખાનદાન ઔરતથી વાત ન કરાય, મેં હુકમ ફરમાવ્યો.
જી હજૂર, તે હસી. આ તો સકીનાએ નવું ઘર લીધું છે એ જડતું ન હતું એટલે આટલી બેઅદબી કરવી પડી, માફ કરજો, તેણે કહ્યું અને તે હસી પડી.
હું હસી પડ્યો, એની વાત સાચી હતી.
અમે બંને પાછા હંમેશની માફક એક થઈ ગયા.
પછી પણ મહિનાઓ જવા લાગ્યા. એમાં 2-3 વાર જુદા જુદા માણસોએ મને કહ્યું કે ક્યાંક ને ક્યાંક આયશાને કોઈક મર્દ સાથે વાત કરતા તે લોકોએ જોઈ છે. હું આયશાને એ વિશે કહેતો, ખીજાતો, પણ એ વાત હસીને ઉડાવી દેતી અને કંઈ ને કંઈ બહાના કાઢી છટકી જતી. મને મનમાં તો થતું કે આ વાત સાચી છે, પણ નજરે જોયા સિવાય કશું ન કરવું એવું મેં નક્કી કર્યું હતું એટલે વિશેષ ઝઘડો હું કરતો નહીં, માત્ર તેના ઉપર તકેદારી વધારે રાખતો. એક દિવસ મને પુરાવો મળી ગયો. મારું માથું દુખતું હતું, તાવ આવે એમ લાગતું હતું. આયશા સકીનાના ઘેર જવાની વાત કરતી હતી તે ઉપરથી લાગતું હતું કે આજે જરા ચોકસાઈ વધારે રાખવી, તેથી સાંજ પડે જ ગાડી છોડી તબેલામાં મૂકી હું ઘર તરફ ચાલ્યો. સકીનાના ઘરવાળી ગલી રસ્તામાં જ હતી. દૂરથી મેં આયેશાને ગલીમાં દાખલ થતી જોઈ. હું બાજુમાં લપાઈ ગયો. સામેથી એક આદમી આવતો હતો. તે આયેશા પાસે ગયો અને 3-4 મિનિટ ઊભો રહ્યો. બંનેએ વાત કરી અને આયેશા સકીનાના ઘરમાં ચાલી ગઈ.
મારા રોમ રોમ ઊભા થઈ ગયા. પેલા માણસને બોચી જાળીને પછાડીને જાન લઈ લેવાનું મન મને થયું.
પણ બીજી જ પળે વિચાર આવ્યો, મારી ઔરતના વાંકે એને શા માટે મારવો? પેલીને મેં 1000 વાર ના પાડી હતી, છતાં મારું કયું કરતી નથી, તો એને શા માટે મારવો?
એ કરતા તો કમજાતને જ પૂરી કરી નાખવી નહીં.
પણ માત્ર એ સિવાય બીજી કંઈ વાત તારી આગળ આવી હતી ગુલામદીન? મેં વચમાં પૂછ્યું.
ના જી, બીજું કશું થયું હોય એમ હું માનતો પણ નથી.
શી વાતો કરી હશે એ મને ખબર નથી, પણ એથી વધુ તો કશું જ નહીં.
તો પછી એટલા માટે જ તું આટલી ના પાડે અને એ તને આટલું બધું ચાહે?
તારે ખાતર ઘરબાર સગાવાલા બધું છોડી દે, છતાં એવું કેમ કરતી એ?
ઔરતની જાત જ એવી છે જનાબ. ગુલામદીન બોલતા તો બોલી ગયો, પછી જરા પાછળ ફરી મારી પત્નીને ઉદ્દેશીને કહ્યું, માફ કરજો બીબી સાહેબ, પણ સાચી વાત તો એ છે, શેઠજી કે પોતાના પગની પાની સિવાય બીજું કશું ઔરત દેખી શકતી નથી. તેણે મને કહ્યું, જો વધારે અક્કલ હોત તો એ ઔરત જ શેની થાત? મેં તેની વાતમાં સાદ ન પુરાવ્યો એટલે તે જરા ખસિયાણો પડી જઈ ચૂપ રહ્યો. હું પણ જરાવાર ચૂપ બેસી રહ્યો. મારી બાજુમાં બેઠેલો મારો પુત્ર બોલ્યો, આ પછી શું થયું ભાઈ?
એને પૂછ, મેં કહ્યું. હાજી, મને થયું કે કમજાતને મારી જ નાખવી. ગુસ્સામાં ઘેર પહોંચી હું એના આવવાની રાહ જોઈ બેઠો રહ્યો. 1-2 કલાક પછી એ ઘરે આવી. એટલા વખતમાં મેં 1,00,000 વિચારો કરી લીધા. એને મારી નાખવાથી પણ શો ફાયદો? મરદ થઈ ઔરતને મારવામાં કઈ મરદાઈ હતી? એના કરતાં તો એને છૂટી ન કરી દેવી. એ વિચાર મારા મનમાં એ આવી તે પહેલાં તો નક્કી થઈ ગયો હતો. અંતે આવી મારા ઓરડામાં એ આવી કે મેં પૂછ્યું,
ક્યાં બીબી સાહેબ, આજે કોની સાથે વાતો કરતા હતા?
હું? કોઈની સાથે નહીં, તે હસીને બોલી.
જુઠ્ઠી કમજાત, મેં મારી નજરે જોઈ છતાં જુઠ્ઠું બોલે છે.
મેં તેની ગરદન પકડી. મહા મહેનતે ઠાલવેલો ગુસ્સો ફરી પાછો મારા રોમ રોમમાં વ્યાપી ગયો. તેની આંખ ફરી ગઈ, ટટ્ટાર થઈ બોલી, છોડી દે મને.
હા હા બોલી હતી,
કોઈ માણસ સાથે 5 મિનિટ વાત પણ ન થાય. મેં એને ધક્કો મારી દૂર ફેંકી.
વારે વારે ના પાડું છું, છતાં એની સાથે બોલે છે?
હા, તે મારો જૂનો ઓળખીતો છે, તે એટલું જ બોલી. અમારી તકરાર લાંબી ચાલી. એમાંથી પણ હું એટલું તો જોઈ શક્યો કે વાત વાતચીતથી આગળ વધી નહોતી, પણ હું મારા કરેલા નિશ્ચયને વળગી રહ્યો. મેં એને 1 તલાક આપી દીધા.
તેને દુઃખ તો થયું જ હશે? મેં પૂછ્યું.
દુઃખ તો થાય જ ને, તેની મારા પર મોહબ્બત ઓછી નહોતી. શાંત પડતા તે રોઈ, પગે પડી, માફી માગી. પણ હું એકનો બે ન થયો. પણ એવું તે થાય ગુલામદીન? મારા અવાજમાં ઠપકો હતો.
જનાબ, તમને સાચું નહીં લાગે, પણ ઔરત તો પગની જૂતી જેવી છે. એકવાર સિવાયને આવી અને પગમાં બરોબર બેસી ગઈ તો ઠીક, નહીતર 1000 વાર એને સમારો તોય તે બંધ બેસતી થવાની જ નહીં. એને તો પગમાંથી ઉલાળીને આમ ફેંકી દો તો જ ફાવો, નહીતર હર હંમેશ તમને ક્યાં ને ક્યાં એ નડવાની.
તને સાચું કહું ગુલામદીન?
કહો ને, મારી સામે તે જોઈ રહ્યો.
તું વાતો મોટી મોટી કરે છે, પણ ત્યાં તો તેને જોતા જ તું સામે દોડી ગયો, અને કેટલો લળી લળીને આમ ઝૂકી ઝૂકીને તું એની સાથે વાતો કરતો હતો,
ને એ કંઈક મહેરબાની કરતી હોય એમ તારી સાથે વર્તતી હતી, મેં કહ્યું.
ગુલામદીને એક લુચ્ચું સ્મિત કર્યું. તેનો ચહેરો હતો એથી એ જરા વધારે કરડો બન્યો. બોલ્યો, એ તો હુજુર હવે સિર્ફ ઔરત રહી, હું મર્દ. હવે એ કંઈ મારી બીબી નથી, ને આવી ખૂબસૂરત નાજનીન પાસે કોઈ પણ મર્દ લડી પડે, ઝૂકી પડે,
તેમાં તમને નવું શું લાગ્યું? ત્યારે તું હવે એને ઘરમાં નહીં લેવાનો. ગાડી અમારા ઉતારા પાસે આવી પહોંચી હતી. તેમાંથી ઉતરતા ઉતરતા મેં પૂછ્યું, પેલી જુત્તીની વાત મેં ન કરી હજુર? તેણે કંઈક સરસ કહી નાખ્યું હોય તેવી તેની મુખમુદ્રા બની રહી. કેટલા વર્ષ થયા એને છોડી દીધે? મેં પૈસા કાઢતા પૂછ્યું. 1.5 સાલ, તેણે કહ્યું. એમાં એને વિશે કંઈ ખરાબ સાંભળ્યું છે? એ મોજડી મારા પગમાં બેસતી નથી, હું એટલું જાણું. કઈ પૈસા હાથમાં લઈ તે ગાડી દોડાવી ગયો. માણસ જબરો હતો હં? મારી પત્નીએ ઉતારાના પગથિયા ચડતા કહ્યું. આટલી વાતમાં બૈરી છોડી દીધી? મારો પ્રશ્ન.
પણ એને આ ના પાડતો તો એ વારે વારે શા માટે કોઈ સાથે બોલવા જતી હતી? ને છતાં એણે મારી નહીં,
છોડી દીધી. નહીંતર આ લોકો તો ખૂન કરે એવા. તું ધ્યાન રાખજે હો. છોકરા અંદર દોડી ગયા હતા એટલે મેં કહ્યું. તું સંભાળજે, હું પણ કોઈ દિવસ તને ન છોડી દઉં.
તમે
તમે તો શું છોડતા હતા? કહી તેણે મારી સામે એવી રીતે જોયું કે હું તો બધું ભૂલી એના નેત્રોના સરવર જ જોઈ રહ્યો.